એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીના અમેરિકન સાહિત્યની એક, એમ કહી શકાય કે બહુ જ પ્રભાવશાળી અને અવિસ્મરણીય કૃતિની વાત કરવાના છીએ. સિલ્વિયા પ્લાથનો કાવ્યસંગ્રહ એરિયલ. અને સ્પષ્ટતા કરી દઉં કે આ કોઈ નવલકથા નથી, પણ કવિતાઓનો સંગ્રહ છે. પણ કેવો સંગ્રહ! જાણે જ્વાળામુખી.
હા, જ્વાળામુખી શબ્દ એકદમ બરાબર છે. સિલ્વિયા પ્લાથ એટલે કે 1932 થી 1963, એમનું જીવન ટૂંકું પણ અત્યંત તેજસ્વી અને પીડાદાયક રહ્યું. એમને કન્ફેશનલ કવિતા એટલે કે સ્વાનુભાવિક કવિતાના મુખ્ય પ્રણેતા ગણવામાં આવે છે. એમની કવિતાઓમાં એકદમ અંગત અનુભવો ઉતરી આવે છે.
જેવા કે
માનસિક સંઘર્ષ, કોઈ ઊંડો આઘાત, સ્ત્રી તરીકેની એમની ઓળખ, પારિવારિક સંબંધોની ગૂંચવણો, આ બધું જ પેલી કાચી ધારદાર પ્રામાણિકતાથી એ રજૂ કરે છે.
અને એ ખાલી અંગત નથી રહેતું, ખરું ને? એમના લખાણમાં પેલો યુદ્ધ પછીના અમેરિકાનો જે રૂઢિચુસ્ત માહોલ હતો,
બરાબર,
ખાસ કરીને સ્ત્રીઓ પર જે દબાણ હતું લિંગભેદ, એની સામેનો પડકાર પણ દેખાય છે. એમની નવલકથા ધ બેલ જાર એ પણ આ જ વાત કરે છે ને?
ચોક્કસ. ધ બેલ જાર એમની એકમાત્ર નવલકથા છે અને એમાં પણ આ સંઘર્ષ કેન્દ્રમાં છે. પણ એરિયલ એ કદાચ એમની સૌથી શક્તિશાળી, સૌથી તીવ્ર અભિવ્યક્તિ ગણાય.
કેમ એવું? એનો સંદર્ભ શું છે?
એરિયલની મોટાભાગની કવિતાઓ એમના જીવનના બિલકુલ અંતિમ મહિનાઓમાં લખાય છે, 1962ના અંતમાં અને 1963ની શરૂઆતમાં.
અચ્છા.
એ વખતે એ એમના પતિ કવિ ટેડ હ્યુજીસથી અલગ થયા હતા,
લંડનમાં હતા,
બે નાના બાળકો સાથે. એકદમ એકલતા અને કપરા સંજોગો હતા. અને દુઃખદ વાત એ છે કે ફેબ્રુઆરી 1963માં એમના આપઘાત પછી 1965માં આ સંગ્રહ પ્રકાશિત થયો.
અને એના પ્રકાશન સાથે પણ થોડો વિવાદ જોડાયેલો છે ને?
હા,
ટેડ હ્યુજીસે સંપાદન કર્યું હતું શરૂઆતમાં.
હા, મૂળ સંસ્કરણ ટેડ હ્યુજીસે સંપાદિત કર્યું હતું અને એમણે કેટલીક કવિતાઓ જે પ્લાથે સમાવવા ધારી હતી તે પડતી મૂકી અને કવિતાઓનો ક્રમ પણ બદલી નાખ્યો હતો.
એટલે પછી સવાલ ઊભો થયો કે પ્લાથનો મૂળ ઉદ્દેશ્ય શું હતો? શું એ ફેરફારથી કાવ્યસંગ્રહનો જે મૂળ ભાવ હતો એ બદલાઈ ગયો હતો?
બરાબર. એ ચર્ચા વર્ષો સુધી ચાલી. ઘણા વિવેચકોને લાગ્યું કે હ્યુજીસે કરેલા ફેરફારો કવિતાઓની જે તીક્ષ્ણતા હતી, જે ક્રોધ હતો, એને થોડો ઓછો કરી નાખ્યો હતો.
જાણે એને વધુ સ્વીકાર્ય બનાવવાનો પ્રયાસ હોય એવું.
કંઈક અંશે એવું જ. પણ પછી 2004માં પ્લાથની પુત્રી ફ્રીડા હ્યુજીસે રિસ્ટોર્ડ એડિશન પ્રકાશિત કર્યો.
અચ્છા, પુનઃસ્થાપિત આવૃત્તિ.
હા, એમાં પ્લાથે પોતે જે ક્રમ નક્કી કર્યો હતો અને જે કવિતાઓ પસંદ કરી હતી એ જ રાખવામાં આવી. અને હવે મોટાભાગે એવું મનાય છે કે આ રિસ્ટોર્ડ એડિશન પ્લાથના મૂળ ભાવનાત્મક અને કલાત્મક પ્રવાસને વધુ વફાદાર છે.
સારું, તો આજે આપણે આ રિસ્ટોર્ડ એડિશનને ધ્યાનમાં રાખીને જ વાત કરીશું, પ્લાથના મનોજગતની આ સફરને સમજવાનો પ્રયત્ન કરીએ. તમે કહ્યું એમ આ કોઈ સીધી સાદી વાર્તા નથી.
ના, બિલકુલ નહીં.
આ તો ચેતનાનો પ્રવાહ છે, એકદમ તીવ્ર, અસ્થિર, ક્યારેક ભયાનક પણ, રૂપાંતરણની એક ખોજ જેવો. તો શરૂઆત કેવી છે આ સફરની?
શરૂઆત એક પ્રકારની જડતાથી થાય છે. બંધન, છેતરાયાની લાગણી, ઊંડી માનસિક પીડા, તૂટેલું લગ્ન છે, પિતૃસત્તાક વ્યક્તિઓ, ખાસ કરીને પિતા અને પતિનો જે મનોવૈજ્ઞાનિક ભાર છે, અને કલાકાર પત્ની અને માતા તરીકેની ભૂમિકાઓ વચ્ચેનો જે તણાવ છે, એ બધું શરૂઆતની કવિતાઓમાં દેખાય છે. જાણે કવયિત્રી કોઈ કાચની બરણીમાં પુરાઈ ગયા હોય એવી સ્થિતિ છે.
એટલે મુખ્ય લડાઈ પોતાની ઓળખ પાછી મેળવવાની છે, એવું સ્વ જે આ બધા આઘાત અને સમાજની અપેક્ષાઓ નીચે દબાઈ ગયું છે.
બરાબર. અને સવાલ એ છે કે આ પુનર્નિર્માણ કઈ રીતે થશે? શું એ કોઈ નવું સર્જન હશે કે પછી જૂનાનો સંપૂર્ણ વિનાશ કરીને જ નવું આવશે? આ પ્રશ્ન આખા સંગ્રહમાં ગુંજતો રહે છે.
હા, તો આ સંગ્રહ એટલે જૂની ઓળખોને તોડી પાડવાની પ્રક્રિયા, પહેલી આજ્ઞાંકિત દીકરી, પ્રેમાળ પત્ની, આદર્શ માતા, આ બધું.
હા, એ બધી લાદવામાં આવેલી ઓળખોને હિંસક રીતે ફગાવી દેવાની વાત છે અને એના ભંગારમાંથી એક વધુ મૂળભૂત, વધુ શક્તિશાળી અને હા, ક્યારેક ડરાવણું લાગે એવું આંતરિક સ્વ પ્રગટ કરવાનો પ્રયાસ છે.
રસપ્રદ. ચાલો, પ્લાથે જે ક્રમ વિચાર્યો હતો એ પ્રમાણે આ ભાવનાત્મક સફર જોઈએ. શરૂઆત ક્યાંથી થાય છે રિસ્ટોર્ડ એડિશનમાં?
પુનઃસ્થાપિત આવૃત્તિ શરૂ થાય છે લવ શબ્દથી. કવિતા છે મોર્નિંગ સોંગ, પણ આ માતૃત્વનો પ્રેમ છે જે વિચિત્ર રીતે થોડો અલગ, અલિપ્ત જેવો લાગે છે.
અચ્છા,
બાળક જાણે નવી મૂર્તિ છે, ન્યૂ સ્ટેચ્યુ. માતા એને કુતૂહલથી જુએ છે પણ થોડા અંતરથી. પ્રેમ તો છે પણ એની સાથે એકલતા અને આશ્ચર્યનો ભાવ ભળેલો છે. પરંપરાગત માતૃત્વના ચિત્રણથી ઘણું જુદું.
હા, એ ગુલાબી ચિત્રણ અહીં નથી. અને પેલો રોમાન્ટિક પ્રેમ, એનું શું થાય છે શરૂઆતમાં?
એ પ્રેમ હવે બોજ જેવો લાગે છે. ધ કુરિયર્સ જેવી કવિતામાં અવાજ એકદમ ઠંડો છે, જાણે પ્રેમની આપલે હવે યાંત્રિક બની ગઈ હોય. પ્રેમની સોનાની વીંટી જે ક્યારેક સંબંધનું પ્રતીક હતી, તે હવે બંધન બનીને પક્ષઘાત કરે છે. આ શરૂઆતનો તબક્કો એટલે ઠંડો, થીજી ગયેલો, ભ્રમ ભાંગી ગયેલી અવસ્થાનો છે.
આટલી ઠંડક અને સ્થિરતા પછી પેલો વિસ્ફોટ આવે છે, જેના માટે એરિયલ જાણીતું છે.
બરાબર. આ થીજી ગયેલી જડતા પછી આવે છે ક્રોધનો ભયંકર વિસ્ફોટ અને ભૂતકાળ સાથેનો હિસાબ ચૂકતે કરવાનો પ્રયાસ. આ બીજા ભાગમાં પ્લાતની સૌથી જાણીતી અને કદાચ સૌથી વધુ ચર્ચાયેલી કવિતાઓ છે,
જેમાં ડેડી મુખ્ય છે, ખરું ને? એ કવિતાએ તો ખરેખર બહુ મોટી ચર્ચા જગાવી હતી.
હા, ડેડી તો એક સીમાચિહ્ન જેવી છે. અહીં કવયિત્રી પોતાના મૃત પિતાની જે દમનકારી યાદ છે, એના જીવન પર જે એનો ઓછાયો રહ્યો છે, એનો સામનો કરે છે.
કઈ રીતે?
એ પિતાને આકૃતિને એક મોટી ભયાવહ પ્રતિમા જેવી ગણાવે છે, જેમાંથી છૂટવા માટે સાંકેતિક રીતે જાણે એમની હત્યા કરે છે. અને આ જ પ્રક્રિયામાં એ પોતાના પતિને પણ પિતાના પડછાયા તરીકે જુએ છે. પેલી પંક્તિ છે ને,
હા, ઇફ આઈ હેવ કિલ્ડ વન મેન, આઈ હેવ કિલ્ડ ટુ.
બરાબર. જો મેં એક માણસને માર્યો છે તો મેં બેને માર્યા છે. અને કવિતાનો અંત તો એકદમ સ્પષ્ટ ઘોષણા જેવો છે, ડેડી ડેડી યુ બાસ્ટર્ડ આઈ એમ થ્રુ.
એટલે કે ડેડી ડેડી યુ બાસ્ટર્ડ, હું તારાથી હવે મુક્ત છું. ભૂતકાળના બંધનો તોડવાનો એક હિંસક પ્રયાસ.
હા, અને આ જ તબક્કામાં બીજી એક બહુ શક્તિશાળી કવિતા છે, લેડી લાઝરસ.
ઓ હા.
જેમાં આત્મહત્યાના પ્રયાસોને એક જાતના પ્રદર્શન તરીકે રજૂ કર્યા છે, એ પણ એટલી ચોંકાવનારી.
બિલકુલ.
લેડી લાઝરસમાં કવયિત્રી પોતાના મૃત્યુ અને પુનર્જન્મના જે અનુભવો છે એના પર પોતાની માલિકીનો દાવો કરે છે. આત્મહત્યાના પ્રયાસોને જાણે કોઈ કલાત્મક ખેલ, કોઈ સ્ટ્રિપ્ટીઝ તરીકે રજૂ કરે છે, જેને જોવા ભીડ ઉમટે છે. પણ અંતમાં એ ખાલી ભોગ બનેલી સ્ત્રી નથી રહેતી, એક ભયાનક બદલો લેનાર દેવી જેવી શક્તિ બનીને ઉભરે છે. એની છેલ્લી પંક્તિઓ તો ખરેખર ધ્રુજાવી દેવી છે.
પેલી આઉટ ઓફ ધી એશ વાળી?
હા, આઉટ ઓફ ધી એશ આઈ રાઇઝ વિથ માય રેડ હેર એન્ડ આઈ ઈટ મેન લાઇક એર. રાખમાંથી હું ઊભી થાઉં છું મારા લાલ વાળ સાથે, અને હું પુરુષોને હવાની જેમ ખાઈ જાઉં છું.
વાહ, આ કવિતાઓ ખરેખર પિતૃસત્તાને શોષણ સામે સ્ત્રીના ગુસ્સાની એક અભૂતપૂર્વ અભિવ્યક્તિ છે. પણ પેલો મુદ્દો હોલોકોસ્ટની છબીઓનો ઉપયોગ, એના વિશે શું? એ વિવાદાસ્પદ રહ્યું છે.
હા, એ બહુ સંવેદનશીલ મુદ્દો છે. પ્લાત પોતાની અંગત પીડાની જે તીવ્રતા છે એને વ્યક્ત કરવા માટે આ અત્યંતિક છબીઓ, જેમ કે નાઝી કેમ્પ વગેરેના સંદર્ભો વાપરે છે. કેટલાક ટીકાકારો માને છે કે આનાથી પેલી ઐતિહાસિક દુર્ઘટનાનું મહત્વ ઘટી જાય છે, જ્યારે બીજા એમ માને છે કે પ્લાથે દર્શાવવા માંગે છે કે વ્યક્તિગત મનોવૈજ્ઞાનિક દમન પણ એટલું જ ભયાવહ અને સર્વનાશી હોઈ શકે છે. આ ચોક્કસપણે વિચાર માંગી લેતો પ્રયોગ છે.
બરાબર. એટલે આ ક્રોધ અને ભૂતકાળથી મુક્તિના પ્રયાસ પછી સંગ્રહ કઈ તરફ આગળ વધે છે?
ત્રીજો તબક્કો આવે છે ઉડાનનો, ગતિનો, એક પ્રકારના ઉન્માદક રૂપાંતરણનો. અહીં એક નવી જ પણ થોડી ભયજનક લાગે એવી સ્વતંત્રતાનો અનુભવ છે.
જેમ કે શીર્ષક કવિતા એરિયલ.
હા, એરિયલ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ આમ તો વહેલી સવારે ઘોડે સવારીનું વર્ણન છે, પણ એ કોઈ સામાન્ય સવારી નથી.
શું થાય છે એમાં?
કવિયત્રી અને ઘોડો જાણે એક થઈ જાય છે, એક અદમ્ય ગતિમાં, એક તીરમાં પરિવર્તિત થઈ જાય છે. એક તીર જે સવારના લાલ સૂર્યરૂપી કઢાઈમાં ધસી રહ્યું છે. આ એકદમ શુદ્ધ પરમાનંદ જેવો, પણ સાથે સાથે આત્મઘાતી લાગતો અનુભવ છે, જ્યાં સ્વ ઓગળી જાય છે.
ઓકે, એટલે મુક્તિની આ શોધમાં સ્વ વિનાશનું તત્વ પણ સતત હાજર છે.
હા, એ જોખમ હંમેશા છે. બીજી કવિતાઓ જેમ કે સ્ટિંગ્સ, જે મધમાખીઓ વિશે છે, અને ફીવર 103 ડિગ્રી, જેમાં તીવ્ર તાવનો અનુભવ છે, એમાં પણ પીડા દ્વારા શુદ્ધિકરણ અને રૂપાંતરણની થીમ ચાલુ રહે છે. જાણે જૂના નબળા સ્વને બાળીને એક નવું, વધુ શુદ્ધ, વધુ શક્તિશાળી પણ કદાચ વધુ ભયાનક સ્વ જન્મી રહ્યું છે. મૃત્યુ અને પુનર્જન્મની આ પ્રક્રિયા આખા સંગ્રહમાં કેન્દ્રસ્થાને છે.
જાણે એ પૂછી રહ્યું હોય કે શું સાચું, શક્તિશાળી સ્વ ફક્ત જૂના સ્વના મૃત્યુ પછી જ જન્મી શકે? આ ખરેખર અસ્વસ્થ કરે એવો વિચાર છે. અને અંત તરફ આ સફર ક્યાં પહોંચે છે?
અંતિમ ભાગ, ચોથો ભાગ, પ્લેટના જીવનના બિલકુલ છેલ્લા અઠવાડિયામાં લખાયેલી કવિતાઓનો છે. અને અહીં ફરી એક મોટો પલટો આવે છે.
શું પલટો?
પેલી જે ઉગ્ર વિસ્ફોટક ઉર્જા હતી ને, એની જગ્યાએ એક વિચિત્ર ઠંડી શાંતિ અને સ્થિરતા દેખાય છે.
શાંતિ? આટલા બધા તોફાન પછી એ કેવી શાંતિ છે?
એ કદાચ થાકની શાંતિ છે, શૂન્યતાની શાંતિ. બલૂન્સ જેવી કવિતામાં બાળકોના ફુગ્ગાનું ચિત્રણ છે, પણ એમાં ક્ષણભંગુરતાનો અહેસાસ છે. બીજી બાજુ કન્ફ્યુઝન જેવી કવિતા છે, જેમાં શરીર જાણે સંવેદનાહીન બની ગયું હોય, રંગો ઉડી ગયા હોય એવું લાગે છે. અને પછી આવે છે છેલ્લી કવિતા, એજ.
હા, જે પ્રકાશિત સંગ્રહની અંતિમ કવિતા છે.
બરાબર. એજ એક મૃત સ્ત્રીનું અત્યંત ઠંડુ, સ્થિર અને લગભગ પથ્થર જેવું ચિત્ર રજૂ કરે છે. એને પરિપૂર્ણ કહેવામાં આવી છે.
પરિપૂર્ણ?
હા. અને એના મૃત શરીર પર સિદ્ધિનું સ્મિત છે, જાણે કોઈ કામ પૂરું કર્યું હોય. એના બાળકો નાના સફેદ સર્પની જેમ એની છાતી પર વળગેલા છે. આ ચિત્રણ ભયાનક રીતે શાંત અને અંતિમ લાગે છે, જાણે મૃત્યુ જ એક માત્ર પૂર્ણતા હોય.
અને તમે કહ્યું એમ, આ પ્લાટના મૂળ હસ્તપ્રતમાં જે છેલ્લી કવિતા હતી વિન્ટરિંગ, એનાથી તો આ બહુ જુદું છે. પેલીમાં તો વસંતની આશા હતી, નહીં?
હા, વિન્ટરિંગમાં એક પ્રકારની ધીરજ, શિયાળા પછી આવનાર જીવનની એક નાજુક આશા હતી, જ્યારે એજનો અંત વધુ નિશ્ચિત, વધુ અંધકારમય લાગે છે. આ અંતની જે અસ્પષ્ટતા છે, કે આ અંતિમ મુક્તિ છે કે સંપૂર્ણ વિલીનીકરણ, એ વાચકને વિચારતો કરી મૂકે છે.
ફરી પાછી પેલી થીમ આવે છે, સામાજિક ભૂમિકાઓથી પર એવા સાચા સ્વની શોધ. આખી સફરમાં પ્લાથ જે રીતે ભાષા અને કલ્પનોનો ઉપયોગ કરે છે એ પણ કમાલનું છે. એમની શૈલી વિશે થોડી વાત કરીએ.
ચોક્કસ. એમની શૈલી એટલે કન્ફેશનલ કવિતાનું ઉત્તમ ઉદાહરણ. અત્યંત અંગત, પ્રથમ પુરુષ હુંનું સીધો, તીવ્ર અને કોઈપણ જાતના છોચ વગરનો ઉપયોગ. એમની કવિતાઓ કોઈ સીધી રેખામાં નથી ચાલતી, પણ મનોવૈજ્ઞાનિક જોડાણો અને સંગીતમય લઈને અનુસરે છે.
અને કલ્પનો, ઇમેજરી?
એ તો એમની કવિતાનો પ્રાણ છે. એકદમ તીક્ષ્ણ, ઘણીવાર શારીરિક અને હિંસક કલ્પનો, જેમ કે કઠ કવિતામાં કપાયેલો અંગૂઠો. એ કોઈ દુઃખદ ઘટના નથી, પણ એક વિચિત્ર ઉજવણી બની જાય છે. એ અંગૂઠો લાલ મખમલ જેવો લાગે છે.
અચ્છા, બીજા કયા કલ્પનો મહત્વના છે?
ચંદ્ર વારંવાર આવે છે, ઠંડો, માતૃત્વ વગરનો, પણ ક્યારેક સ્ત્રી શક્તિનું પ્રતીક બનીને. પછી મધમાખીઓનો આખો સિક્વન્સ છે, ધ બી મીટિંગ, સ્ટિંગ્સ વગેરે. એ મધમાખીઓ સ્ત્રી સમાજ, નિયંત્રણ, સર્જનાત્મકતા અને પીડાનું એક બહુ જટિલ રૂપક બને છે. અને રંગોનો ઉપયોગ, લાલ રંગ જીવન, ગુસ્સો, હિંસા, શક્તિ. સફેદ રંગ શુદ્ધતા, ખાલીપણું, મૃત્યુ. આ રંગો પ્રતીકાત્મક રીતે ઘણું કહી જાય છે.
અને ભાષાના સ્તરે રૂપક અને ઉપમા?
અત્યંત મૌલિક, ચોંકાવનારા. પ્લાથ એવા જોડાણો કરે જે આપણે વિચાર્યા પણ ન હોય. જેમ કે મોર્નિંગ સોંગમાં નવા જન્મેલા બાળકનું રુદન પતંગિયાના શ્વાસ જેવું છે.
વાહ.
કટમાં પેલો કપાયેલો અંગૂઠો નાની ખોપરી જેવો દેખાય છે. આવી અણધારી સરખામણીઓ વાચકને એકદમ જાગૃત કરી દે છે.
અને ધ્વનિ અને લયનું શું? કહેવાય છે કે એમની કવિતાઓ મોટેથી વાંચીએ તો એની અસર જુદી જ હોય છે.
સાવ સાચી વાત. પ્લાથ ધ્વનિ અને લયના જબરજસ્ત જાણકાર હતા. અનુપ્રાસ, વ્યંજનનું પુનરાવર્તન, ત્રાસા પ્રાસ, વિસ્ફોટક વ્યંજનો, આ બધાનો ઉપયોગ એ બહુ કુશળતાથી કરે છે.
અવાજ જાણે અર્થને વધુ ઘેરો બનાવે.
બરાબર. જેમ કે ડેડીમાં જે બાળગીત જેવું લય છે, એની ભયાનક વિષયવસ્તુ સાથે મળીને એક વિચિત્ર અસ્વસ્થ કરનારું તણાવ ઊભો કરે છે. એરિયલમાં દોડતી ઘોડીનો ધબકાર સંભળાય તો એજમાં એકદમ ધીમો, શોકપૂર્ણ લય છે.
અને પૌરાણિક સંદર્ભો, લેડી લેઝરસ સિવાય?
હા, એ પણ વારંવાર વાપરે છે, પૌરાણિક કથાઓ, બાઇબલ, ઇતિહાસ, આનાથી શું થાય કે એમના જે અત્યંત અંગત અનુભવો છે એને એક મોટો સાર્વત્રિક સંદર્ભ મળે છે. લેડી લેઝરસ, ઇલેક્ટ્રા, એથેના, આવા સંદર્ભો એમની પીડા અને સંઘર્ષને એક મોટા કેનવાસ પર મૂકી આપે છે.
આ બધું ભેગું મળીને જે અનુભવ બને છે એ કેવો છે? વાચક પર શું અસર છોડે છે?
અનુભવ બહુ તીવ્ર હોય છે, કષ્ટદાયક પણ સાથે સાથે એક અજબ પ્રકારનું સૌંદર્ય અને શક્તિનો અહેસાસ પણ કરાવે છે. એ વાચકને હચમચાવી નાખે, અસ્વસ્થ કરે, પણ એની જે કાચી પ્રામાણિકતા છે, એની કલાત્મક તાકાત છે, એનાથી પ્રભાવિત થયા વગર રહેવાય નહીં.
આ એવી કવિતા નથી જે સરળતાથી પચી જાય કે ભૂલી જવાય.
ના, બિલકુલ નહીં. એ સ્ત્રીના ગુસ્સા વિશે, માતૃત્વની જટિલતાઓ વિશે, માનસિક પીડા અને કલાસર્જન વચ્ચેના સંબંધ વિશે આપણી જે પૂર્વધારણાઓ હોય એને પડકારે છે.
ચાલો કેટલીક ચાવીરૂપ પંક્તિઓ ફરી યાદ કરી લઈએ જે આ સંગ્રહનો ધબકાર પકડે છે. લેડી લેઝરસની પેલી પંક્તિઓ તો લગભગ અમર થઈ ગઈ છે.
હા, આઉટ ઓફ ધી એશ આઈ રાઈઝ વિથ માય રેડ હેર એન્ડ આઈ ઈટ મેન લાઈક એર. રાખમાંથી ઊભા થઈને શક્તિ અને બદલાની ભાવના સાથે.
અને એરિયલમાંથી પેલી ગતિ અને વિલીનીકરણની.
એન્ડ આઈ એમ ધી એરો, ધ ડ્યુ દેટ ફ્લાઈઝ, સુઇસાઇડલ એટ વન વિથ ધ ડ્રાઈવ, ઇનટુ ધ રેડ આઈ, ધ કોલ્ડ્રન ઓફ મોર્નિંગ. પેલી ઉન્માદક ક્ષણ, સ્વનું ઉર્જામાં ઓગળી જવું.
ડેડીની અંતિમ ઘોષણા પણ એટલી જ જોરદાર છે.
ડેડી ડેડી, યુ બેસ્ટર્ડ, આઈ એમ થ્રુ.
પિતૃસત્તાક ભૂતકાળમાંથી છુટકારાનો એ હુંકાર.
અને એજની શરૂઆતની પેલી ઠંડી પૂર્ણતા.
ધ વુમન ઇઝ પરફેક્ટેડ, હર ડેડ બોડી વેર્સ ધ સ્માઇલ ઓફ અકમ્પ્લિશમેન્ટ.
મૃત્યુ જાણે એક કલાત્મક સિદ્ધિ હોય એમ.
આ બધી વાતચીત પછી અંતે શું કહી શકીએ? એરિયલ આજે પણ કેમ આટલું મહત્વનું છે? શું છે એમાં જે આપણને ખેંચે છે?
મને લાગે છે કે એની જે અપ્રતિમ કલાત્મક શક્તિ છે, જે અત્યંત અંગત, અત્યંત ઊંડી વેદનામાંથી જન્મી છે, એ મુખ્ય કારણ છે. એની કાચી, નિર્ભીક પ્રામાણિકતા આપણને રોકાવવા મજબૂર કરે છે. માનવ મનના અંધારા ખૂણા, સર્જનાત્મકતાની તાકાત અને ખાસ કરીને સ્ત્રી અનુભવના જે જટિલ, અસ્વસ્થ કરી દે તેવા સત્યો છે, એનો સામનો કરવા આપણને પ્રેરિત કરે છે.
અને આપણને યાદ અપાવે છે કે જટિલ વિરોધાભાસી લાગણીઓ, પ્રેમ અને ગુસ્સો, સર્જન અને વિનાશ, જીવન અને મૃત્યુ, આ બધું માનવ હોવાનો જ એક ભાગ છે. નહીં, આ કવિતાઓ એ ભયાનક સૌંદર્યને ઉજાગર કરે છે જે ઘણીવાર પીડાના ઊંડાણમાં છુપાયેલું હોય છે.
બરાબર કર્યું. એ સરળ નથી, પણ એ મહત્વનું છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.